તારીખ 28/5/1997, ડાયરીના બોલ નંબર 72, 15 અને 75 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 74.
નજર કરીને જોતો ખરો કે તું કોણ છે? તું સર્વથી ભિન્ન એક આત્મા છો, સિવાય કઈ નથી. અથવા આત્મભાવનામાં પહેલી ભાવના છે, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન જ્ઞાનમય છે. જ્ઞાન તત્વ સિવાય તું કાંઈ નથી, આ વાસ્તવિકતા છે. બાકી બધી કલ્પના છે. હું માણસ છું, ફલાણો ફલાણો છું, એ બધી કલ્પના છે. પોતે જ્ઞાનમય આત્મા છે અને એ આત્માને બધાથી જ ભિન્નપણું છે, બધાથી જુદાપણું છે. માને તો જુદાપણું છે, ન માને તો પણ જુદાપણું છે, એ વાસ્તવિકતા મટવાની નથી. ગમે તેટલું એટેચમેન્ટ રાખે તો પણ જુદાપણાની વાસ્તવિકતા એમાં ફેર પડવાનો નથી. અને એ પરિસ્થિતિ આવીને ઊભી રહેવાની પણ છે. અત્યારે જે સંયોગ છે, એ સંયોગ કોઈ નો કાયમ રહેવાનો નથી, એ વાત નિશ્ચિત છે. તો પછી વિચાર કે આ રમત સી માંડી છે, તો પછી વિચાર કે બધી આ રમત સી માંડી છે. હા, જ્યારે તું એક આત્મા છો અને સર્વથી ભિન્ન છો, તો પછી આ બધી શું? અને શા માટે માંડી છે આ વળી? કેમ રમત માંડી છે અને શું કરવા માંડી છે? એની પાછળ તારો મોટિવ શું છે? એમને માયકું વેચી ના લેશે. વિચાર દશામાં એમને એક વેદના વખત નું આ એક ગીત હતું, મારે રમત રમવી નથી, દૂર ક્યાં પ્રભુ દોડ મારે રમત. તું દોડ પ્રભુ, તું મારાથી દૂર ક્યાં દોડતો? દોડતો દૂર જ ક્યાં ભરીએ છો દોડીને? મારે આવી રમત નથી રમવી, હું તારી પાસે દોડો, તારી પાછળ દોડો, એવી રમત મારે નથી રમવી. હવે રમત ઘડી બે ઘડી, પણ આ તો અનંત યુગ ગયા, મારે હવે એવી રમત રમવી નથી. બહુ સરસ વેદના માન્યતા. ત્યાં સુધી આમ કર્યા કરવું છે? પ્રશ્ન ઉઠાવ્યો, શું હજી તને આ વ્યર્થ મિથ્યા ભાવનો થાક લાગતો નથી? કેમ કે કોઈ તારા ભાવોની સફળતા થાય છે અને તને તૃપ્તિ થાય છે એવું તો બનતું નથી. જે સુખ માટે તારા પ્રયાસો છે, એ સુખ તને કોઈ રીતે મળવાની શક્યતા છે નહીં, તો વ્યર્થ જ છે બધા પરિણામો. વર્તમાનમાં આ અગ્નિઝાળમાં શાંતિ અનુભવાય છે, તમે તપાસ તો કરો. જે વિકલ્પોની પરંપરા છે એ અગ્નિઝાળ છે. તારે આત્માની શાંતિને દજાડે છે, એમાં તને શાંતિ અનુભવાય છે? શું છે? તપાસ કરવાની, ચેક કરવાની વાત છે. બળતરામાં શાંતિ કે ટાઢક વળે ખરી, એ વિકલ્પ તો અગ્નિને ઝાડ જેવા છે. એમાં કદી શાંતિ કે ટાઢક વળે ખરી, તો અશક્ય ને શક્ય કરવા જેવી વાત છે. તારા નિજ કાર્યની જવાબદારીને કેમ વિસરે છે, એનું વિસ્મરણ કેમ કરે છે? તારું જે પોતાનું કામ કરવું છે એની જવાબદારી તારી છે, એનું વિસ્મરણ કેમ? એને આખાડા કામ કેમ? હું એક બે દિવસથી વિચાર એક આવે છે, બારમાં વિચિત્ર દશાએ વર્તતો એવો આત્મા, કર્મજનિત દશામાં આવેલો છે. ઉદય ભાવો પ્રમાણે કર્મ કરે, ભાવો કરે છે. ઉદય કર્મો પ્રમાણે ભાવ કરે, કર્મના ઉદયો પ્રમાણે ભાવ કરે છે. અને એ બધા ભાવ ચિત્ર વિચિત્રની રીતે થયા કરે છે. ભલે એના ફળમાં ચિત્ર વિચિત્ર દેહ પણ ધારણ કરે છે, પણ અત્યારે એ પોઈન્ટ નથી લેવું. એવો જે આત્મા અંદરમાં સામાન્ય એક રૂપે છે, અને ગમે એટલા સંબંધો એ જોડે છે, એ સંબંધ કુદરત તોડે છે. એ તો સંબંધ બાંધવા માટે ઉત્સાહિત છે, સંબંધો કરવા, સંબંધો રાખવા, સંબંધો જાળવવા, સંબંધો વધારવા, આ બધું સંસારમાં ચાલે છે. કુદરત તો એ તોડે છે, એવું બધું બહારમાં ચાલ્યા કરે છે, પણ અંદરમાં એ સામાન્ય ચેતન છે. ચેતન સામાન્ય છે, એને લક્ષ્મણ લઈને જરાક ભીંસ મારે, અંદરથી પરમ શાંતિ ને ફુવારા છૂટે એવું છે. એમ કે એટલી બધી શાંતિ ભરી છે અંદર, અનગોળ શાંતિ છે. શાંતિનું સરોવર છે ભીલોડા લેતું. જરાક પાછો વળે તો ચૈતન્ય સામાન્ય એમ ને એમ છે, કેમ કે તો અનાદી અનંત એમને એમ જ રહેવાનું છે. છોપનમાં એમ લીધું ને, આત્મા છે, આત્મા નિત્ય છે, એ સામાન્ય નિત્ય છે. વિશેષ તો પલટતું છે, હું ક્યાં નિત્ય છે? નિયાકારો પણ પલટે છે, સંયોગી ભાવો દૈવિક ભાવો પણ પલટે છે. એક રૂપ ચેતન છે, કોઈ એક એવી બનાવટની ચીજ હોય કે એની અંદર પ્રવાહી પૂરેપૂરું ભર્યું હોય, દબાવો તો જ અંદરથી શેડો ફૂટે, ત્યાં સુધી એમાંથી કાંઈ ન નીકળે. મારે અંતર્મુખ થઈને જરાક ભીસ દે, અંતર્મુખ અવલોકીને થઈને, મીન્સ ચેતન સામાન્ય તો અંત તત્વ છે, એને અવલોકવા માટે સજ મળવું તો પડે ને. એટલે જોર થી આવે કે હું આ છું, જોર થી આવે કે હું આમ છું, અથવા એમ લ્યો કે એની એમાં ભરેલી શાંતિ અને સુખ શાંતિ ને આનંદ જોઈને આકર્ષણ થાય અને પરિણામ એ બાજુ દોડવા લાગે. જોવે તો દોડે જ ને, સીધી વાત છે, એને જોયું છે માટે અને અનંત કાળથી મળ્યું નથી માટે, એટલે એમાંથી ધોરિયા છૂટે એવું છે. કેટલું બધું ફેર્યું છે,
બીજા બધા વિષયોને ભોગવવા જતા જીવને આકુલતા થાય છે. જ્ઞાન સ્વયં અનુભવવા જાય છે ત્યારે કોઈ આકુલતા નથી મળે.
એ તો દિશા ઉલટી થઈ ગઈ ને અંદરની, આકુલતાનું કારણ શું રહ્યું? બારમાં જાય તો ઝટકો લાગે, અંદર ઉતરવામાં તો શાંતિ છે.
સ્વયં એટલું નિરાકુલ થવું જોઈએ,
સુખ છે લબાલબ ભરાવવા, ઘીમાં શેકેલા ઘઉંના લોટને શેરો બનાવવા માટે છે કે ને, ગોળનું પાણી નાખે તો અંદર થી ઘી છૂટે, જે ઘી પી ગયું છે ઘઉંનો લોટ અંદરથી ઘી બહાર જ છૂટે, જો એમ સાયન્ટિફિક પ્રક્રિયા શું છે. આમ તો ઘઉંના લોટને શેકેલો છે ને એમને એમ જો ઉતારી નાખો તો કોઈ કડાક લાગે, એમ કે ઘી બધું પીવાઈ ગયું, થોડું ઘણું નાખ્યું હતું, જેટલું નાખ્યું હતું એટલું પી જાય, થોડો કડાક લાગે, પણ જ્યાં ગોળનું પાણી નાખો એટલે અંદર થી ઘી છૂટે. અને લો લો તો શીરો થાય. ઘીમાં ડૂબી જાય શીરો, એવું અંદર થી છૂટે. તારા નિજકાર્યની જવાબદારીનું કેમ વિસ્મરણ કરે છે અને ભાન ભૂલીને પ્રવર્તે છે? જવાબદારીનું વિસ્મરણ કરે છે અને પોતાનું ભાન ભૂલીને પ્રવૃત્તિ કરે છે. જ્ઞાન તત્વ માત્ર છું એ ભાન ભૂલી જાય છે. હું ફલાણો, તું ફલાણો ક્યારથી? પહેલા તું આત્મા કે પહેલા તું ફલાણો? પણ બે જવાબદાર પણ વર્તીશ તો એનો દંડ પણ ભોગવવો પડશે. જીવને પૂર્વકર્મના ઉદય અનુસાર ક્ષણે ક્ષણે શુભ કે અશુભ પ્રસંગ હોય છે. તે શુભાશુભ કર્મો દેથી હું આત્મા જુદો છું. પકડીને વાત છે, શુભ અને અશુભ ઉદય છે એ ક્રમે 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 આવ્યા જ કરે છે. ગમે તે પ્રસંગ હો, હું આત્મા છું અને એનાથી જુદો છું. જળ ઉદયની ક્રિયા ચૈતન્યને સ્પર્શતી નથી. જે કઈ ઉદય છે એ તો જળમાં આવે છે અને એ ક્રિયા કોઈ મારા ચૈતન્યને અડતી નથી કે સ્પર્શતી નથી. તેમ સમભાવથી સ્વને વેદવું જોવું એમ નથી લીધું. તેમ સમભાવથી સ્વને વેદવું ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે અભ્યાસવા યોગ્ય છે. અભ્યાસ એટલે એ પ્રકારનો અંતર્મુક્તાનો જે પ્રયત્ન છે એ દરેક ક્ષણે કરવા યોગ્ય છે, જેથી જ્ઞાન કેળવાય. જેથી જ્ઞાન છે એની કેળવણી મળે. એટલે આ ભેદ જ્ઞાનનો પ્રયોગ છે એ જ્ઞાનને કેળવવાનો એક પ્રોસેસ છે. આ પ્રોસેસ ચાલવો જોઈએ બરાબર. જ્ઞાન બરાબર કેળવાય. કેળવાય એટલે શું? કે જ્ઞાન સહજપણે ભિન્ન, સહજપણે પોતાના ભિન્નપણાનો અનુભવ અનુભવ મારે. જો જ્ઞાન કેળવાય તો સહજપણે સ્વયંના ભિન્ન અનુભવમાં જ રહીએ, ભિન્ન વેદનમાં જ રહીએ સહજપણે. એવી રીતે ભેદ જ્ઞાનના પ્રયોગથી જ્ઞાનને કેળવવું જોઈએ. આ જ એક સન્માર્ગ છે જે સત્સંગથી સુગમ થાય છે. આ એક ઉપાય છે, એક જ માત્ર સાચો ઉપાય છે. સન્માર્ગ છે એટલે સાચો ઉપાય છે, સત્માર્ગ છે અને એ સત્સંગથી સુગમ થાય છે. એની સુગમતા બીજી રીતે થાય નહીં, કેમ કે પ્રયોગ છે એ સત્સંગ વગર માત્ર કોઈ લખેલી ચીજથી સમજાય એવું નથી. ગુરુદેવ પ્રવચનમાં ઘણી વાર આમ 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 આ આમ છે એમ કરે એટલે આવે શબ્દમાં. હવે એ વખતે પોતે ચેષ્ટા કરતા હોય, પ્રવચનોમાં તો એ કાંઈ ફેસિલિટી નથી. પ્રત્યક્ષ યોગમાં જે ફેસિલિટી છે એ કંઈ પ્રવચન યોગમાં તો છે નહીં. પછી આ આ કરીને ડોટ ડોટ કરીએ આપણે, બીજું શું કરીએ. એમાં હું સમજાય ટપકા ટકા કઈ બધા સમજાય નહીં. પ્રવચન આપતા હોય પ્રત્યક્ષ તો બધું ઘણું સમજાય એમાંથી. આ શું કહેવા માગે છે એમાં કાંઈ સમજાય નહીં. નવાનું તો કાંઈ સમજાય એવું નથી. જેને પ્રવચનો સાંભળ્યા હોય કંઈક અનુમાન કરે. ક્યાં કંઈક બ્રેકેટ ભરું છું પણ અઘરું છે, જરા સમજવું અઘરું પડે એવું છે. પ્રવચન સાર કાઢી રાખજો ને. આત્મા દ્રવ્ય નહીં એમ કરીને પછી જે એમને દ્રષ્ટાંત મૂક્યો છે એ દ્રષ્ટાંત ઉપર એટલું ચાલે છે કે પછી દ્રવ્ય કેવી રીતે કહેવામાં જ છેલ્લે એકાદ વાક્ય આવે એકાદ વખત બસ. માટે એના સ્પષ્ટીકરણમાં એના ક્રોસ પ્રશ્નોમાં ખૂબ વિસ્તાર કરશે. એટલે ત્યાં દ્રવનીય કરીને કનુભાઈ તો ડોટ મૂકી દે છે, પણ ત્યાં વ્યાખ્યા હું પૂરી કરી નાખું. હું તમને વ્યાખ્યા મોઢે યાદ નથી બની. દ્રવની ત્રણ આવ્યા એટલે બે નિયમનું સ્પષ્ટીકરણ આપે કે આગળ આમ કીધું હતું, પછી આમ, પછી પ્રમાણમાં પ્રમાણનો વિષય પણ દ્રવ છે. ત્રણ થયા આ ચોથો આવ્યું, પછી ચોથો અહીંયા શું કહેવા માંગે છે જે દ્રષ્ટાંત આપે એના ઉપર વિસ્તાર બહુ પડશે. દ્રવને એ કહીને વાત અધૂરી રહી જાય છે. દ્રવની પદ્ધતિ તો એ હોય, પણ લખાણમાં એ માણસને અધૂરું અધૂરું લાગે, વાંચે તો અધૂરું અધૂરું લાગે. બેકઅપ કર્યો હોય તો ખ્યાલ આવે શું કહેવા માંગે છે. અને ઘરે ગુરુ પ્રવચન સાર મંદિરમાં મુકાઈ ગયો લાગે છે. આટલા પુસ્તકો બધું
બે
ત્રણ એ તો બધું તમારી પાસે હમણાં કઈ હિન્દી આવ્યું તો ઇન્દોર થી કોઈ મોટી અમે એટલી જૈસેના ચારની ટીકા હતી. જૈસેના ટીકામાં 47 નહીં છે નહીં, કેમ કે અમરચંદ્રાચાર્ય પ્રશિષ્ટ લેખ છે. ઉચ્ચ પ્રકારના વ્યવહારિક પ્રવર્તનમાં રહેલા જીવે પણ તેવા વ્યવહારની મીઠાશ વેદવા યોગ્ય નથી. બહુ સારો વ્યવહાર રાખે, ખૂબ સજ્જનતાપૂર્ણ વ્યવહાર બધાની સાથે, પણ એ વ્યવહારની મીઠાશ વેદવા જેવી નથી. છતાં પણ એ વ્યવહારની મીઠાશ વેદવા જેવી નથી. બીજા કરતા મારો વ્યવહાર ઘણો સારો, સરળતા વાળો, સજ્જનતા વાળો, ઉદારતા વાળો, ઉદારતા વાળો, જતું કરવા વાળો, એની મીઠાશ વેદવા જેવી નથી. મહત્વ ન આપે તો, કેમ કે જે અલૌકિક ગુણો પ્રગટ કરવા છે એની બરાબરીમાં આ લૌકિક ગુણો કઈ નથી, કઈ નથી. એટલે અલૌકિક ગુણોની કિંમત છે. પોતાને લૌકિક ગુણો હોય એનું મહત્વ એને ન આવે પોતાને. ઉતાણામાં પણ એમ લેવું, બીજામાં પણ એમ લેવું. બીજાના કોઈ લૌકિક ગુણો હોય તો એટલું મહત્વ નહીં આપવું. કેમ કે મિત્ર ની પોતાને એની અભિલાષા થશે કે મને આવું જ હોય, મને પણ આવું થાય તો સારું. બીજું કે બીજાના લૌકિક અવગુણો ઉપર પછી બહુ ગડબડ થઈ જશે. લૌકિક ગુણોનું મહત્વ આપશે તો લૌકિક અવગુણોને એકદમ બીજી રીતે જોયેલી છે. આવું કેમ થાય, આવું કેમ હોય, વિચિત્રતા છે. જેમ કે કોઈને પારમાર્થિક લાઈન સારી હોય પણ કોઈ લૌકિક ગુણોની ક્ષતિ હોય, પ્રકૃતિગત રીતે હોઈ શકે છે. સજ્જન માણસોને પણ આવો તો નથી હોતો ને, આને કેમ, આમાં તો પારમાર્થિક માર્ગમાં જાય છે, આને આમ કેમ, એ ગડબડ થવાને બહુ મુશ્કેલ છે. મોટા ભાગમાં આ ભૂલ થાય, મોટા ભાગે આવી ભૂલ થાય. પારમાર્થિક ગુણ ઉપર જ નજર રાખવી પડે અને એને એટલું મહત્વ આપવું જોઈએ કે ઓલું બધું ગૌણ થઈ જાય, એટલું બાકીનું ગૌણ થઈ જાય એટલું આપવું જોઈએ. ઘણા વર્ષ પહેલાની વાત છે, એક આપણે મુમુક્ષુ હતા, બહુ બહુ ક્રોધની પ્રકૃતિ વાળા હતા, જરાયને બતાવાય નહીં, છંછેડાઈ જાય, ધરાઈમાં બતાવાય ને. વૃદ્ધ અવસ્થામાં હતા એટલે મોટા ભાગે એને આજે આજે જ કરવું પડે, આજે આજે જરાક જોઈ જરાક મને વાંકું પડ્યું તો લાલ ચોળ થઈ જાય, લાલ પીળા થઈ જાય, ગમે એમ બોલી નાખે. પછી વિચાર આવ્યો કે એ ઉંમરના એક બીજા માણસ હતા, એમની જ બજારમાં બહુ શાંત હતા, પછી એ જઈને આપી છે બધાને પાસે. વિચાર એમ આવ્યો કે એક દ્રવ્યથી બીજું દ્રવ્ય તદ્દન ભિન્ન છે, એ વાત આ ક્રોધની પ્રકૃતિમાં પણ એને રૂચે છે. અને એ ગુરુદેવની એ વાત ઉપર, ગુરુદેવ નાનું હતા આપણા મુમુક્ષુ હતા, એને ગુરુદેવનો ખૂબ મહિમા આવે, આહા ગુરુદેવ કેવું કહે છે, એક દ્રવ બીજા દ્રવનું કાંઈ કરે નહીં. અને આ સમજ્યા વગર જ્ઞાન થાય નહીં ને દર્શનમાં તૂટે જ નહીં, કોઈ દિવસ મિથ્યાત ગાય જ નહીં. બહુ રૂચે એ વાત, એને ઓલા જે શાંત હતા એ વાત સાંભળે તો એને એલર્જી થાય, આ હોનગઢવાળા હું આપું એક દ્રવ બીજા દ્રવનું કાંઈ કરે નહીં, એને સીધી એલર્જી થાય.
બરાબર.
હવે છાપ બે ની ઉલટી સુટી લૌકિક સમાજમાં, ઓલા તો ભાઈ બહુ સારા, ઓલા તો તીખા મરચા જેવા, ભડકા જેવા, આ કોની કિંમત કરવી કયો, હવે સીધી વિચાર આવતો કમ્પેરિઝનમાં કે જુઓ લોકો આમ આને ઠીક ગણે છે ને આને ઠીક નથી ગણતા, પણ આમાં દ્રષ્ટિકોણ બીજો હોવો જોઈએ કે આને ગુરુદેવ પ્રત્યે કેટલો મહિમા આવે છે, ગુરુદેવની વાત કરતાં કરતાં માણસ કેવો ઉછળે છે, ઓલાને એનર્જી થાય છે, શાંત છે અને એનર્જી થાય છે. કોને કોને માર્ક આપવા, એટલે ન તો પોતાના લૌકિક ગુણો ને મહત્વ આપવું, ન તો બીજાના લૌકિક ગુણો ને એટલું મહત્વ, તો જ અલૌકિક ગુણો નું મહત્વ આવશે. નામ સાંભળીને ભડકે આ બધી, હા આ કાંજી સ્વામી ની વાતો બધી એમ થાય, મને ગમે નહીં, અંદરમાં રૂચિ થઈ જાય, ભલે બહારમાં શાંત દેખાય પણ અંદરમાં રૂચિ થઈ જાય, એ વાત એને સાંભળવી પસંદ ન પડે. મોટી ગડબડ છે.
ઓલી વાત છે જે પોતાના ગુરુ શોભા વધે એવો વ્યવહાર પોતાનો જો પોતાની માટે લાગુ કરવો,
એ વાત સારી છે, એ વાત ઠીક છે.
હાજી,
અને એ તો સોનામાં સુગંધ ભરવા જેવી વાત છે, એમાં કઈ વાંધો નથી. પણ છતાંય તે આટલી સાવધાની રાખીને કે અલૌકિક ગુણોનું મહત્વ આવવું જોઈએ, લૌકિક ગુણોનું એટલું મહત્વ નહીં આવવું જોઈએ, એ સાવધાની તો આવવી જ જોઈએ. અલૌકિક ગુણોની અંદર તો પારમાર્થિક લાઈન છે, આખી આત્મકલ્યાણની રાઈ લાઈન છે. અલૌકિક ગુણોમાં તો બારમાં શાંતતા હોય, સજ્જનતા હોય, ઉદારતા હોય, શું મળતાવડાપણું હોય, મીઠા બોલાપણું હોય, શું ઘણું સારું સારું જે લોકોને સારું સારું દેખાય એવું શું હોય, શું લૌકિક જો લાઈન હતો એની મુખ્ય તમે એ ગૌણ થવું જોઈએ. હા, વજન નહીં જવું જોઈએ, કિંમત કોની કરવી છે એટલી વાત છે. કિંમતી છે એની કરવી છે, કિંમતી નથી એની કરવી છે. આપણી બાહ્ય દ્રષ્ટિ નો આ વિષય નથી, બાહ્ય દ્રષ્ટિ વાળા મોટા ભાગે ભૂલાવામાં પડે છે. એટલે બાહ્ય દ્રષ્ટિને દ્રઢ નથી કરવાની, આપણે બાહ્ય દ્રષ્ટિ છોડવા આવ્યા છે અહીંયા, બાહ્ય દ્રષ્ટિને મજબૂત કરવા નથી આવ્યા, બાહ્ય દ્રષ્ટિને છોડવા અને ત્યાગ કરવા આવ્યા છે. નહીતર શું થશે, કોઈ ત્યાગી હશે ત્યાં ચક્કર ખાઈને પડશે, અને એમાં એ ત્યાગી હોય ને પછી થોડા શાસ્ત્ર ભણેલો હોય, શાસ્ત્ર ની વાત કરે એટલે ખરા હશે, તો એને આટામાં જ આવે. હા, તો આટલું તો સરસ વાત કરે છે, અને પાછો ત્યાગ કેટલો છે
અમલીકરણ.
અંતરદ્રષ્ટિ કેળવવાની છે અને બાહ્ય દ્રષ્ટિ છોડવાની છે, દ્રઢ કરવાની તો નથી પણ છોડવાની છે, એ ભૂલવા જેવું નથી. એનું જ્ઞાન ને આચરણ ક્યાં કામ કરે છે એ ચેકિંગ પોઈન્ટ નથી, એની શ્રદ્ધા ને એનો અભિપ્રાય ક્યાં કામ કરે છે એ ચેકિંગ પોઈન્ટ છે. ભૂલો બહુ કરી છે જીવે, આવી ભૂલો જીવે બહુ કરી છે, અનેક વાર કરી છે,
કરી રહ્યો છે.
ઉદય તો સરાઉન્ડિંગ સાથે જ હોય ને, આજુબાજુ હોય એની સાથે જ ઉદય હોય ને, બીજાને લેવા દેવા, આપણે હેનરી ફોર્ડ આરે શું લેવા દેવા, અમેરિકાનો મોટો ઉદ્યોગપતિ છે ને ફોર્ડ મોટર એને કાઢી પહેલી વહેલી, પછી હોય આપણે શું કામ, દુનિયાના અબજોપતિમાં એનો નંબર આવે છે, જે હોય તે આપણે ઉદાસીનતા થાય છે ને, બીજું શું થાય છે, કેમ કે નથી જોયો એને આપણે, કે નથી એને યાર કાંઈ લેવા કે દેવા. જે કાંઈ સંબંધ છે એ તો સંયોગમાં આવે છે, જે જુઓ એની સાથે જે ઉદય આવે, ઉદય શરૂ થાય છે પોતાનો, ઉદય તો અંદર અંદરમાં પ્રકૃતિનો ઉદય, પૂર્વ કર્મનો નિમિત્ત સંયોગિક પદાર્થો સાથે થાય છે. નો કર્મ તો એ જ છે બધા સંયોગમાં આવેલા પદાર્થો. ઉચ્ચ પ્રકારના વ્યવહારિક પ્રવર્તનમાં રહેલા જીવે પણ તેવા વ્યવહારની મીઠાશ વેદવા યોગ્ય નથી, સ્વ માટે પરમા એમ લઈ લેવું હારે. આમાં નથી લીધું, ઉદાસીનતા કર્તવ્ય છે. અને એ પોતાના જે ઉચ્ચ પ્રકારના પરિણામ હોય વ્યવહારના, તો એની ઉદાસીનતા કર્તવ્ય છે. જેમ કે કોઈ માણસ સારું શાસ્ત્ર જ્ઞાન છે તો પછી કે ભાઈ બધું શાસ્ત્ર પ્રમાણે આપણે બધું પાળવું, પણ મૂળ ન આવે એનું ધ્યાન રાખવું, બીજા પણ કોઈ ખાવા પીવાના દોષ ન થાય એનું ધ્યાન રાખવું, રાત્રે ભોજન ન થાય એનું ધ્યાન રાખવું, ફલાણું ધ્યાન રાખવું, આમાં બધું બહુ સારો વ્યવહાર હોય એવું ચોખ્ખું શુદ્ધ જીવન દેખાય બીજાને, પોતાને એની ઉદાસીનતા હોવી જોઈએ. નહીતર સાવધાની આવશે એને, અને એમાં ફેરફાર થશે, પરિણામ બગડશે. તેવો જ્ઞાનીનો બોધ છે, ઉદાસીનતા જ કર્તવ્ય છે એવો જ્ઞાનીનો બોધ છે. આત્મા અનુપમ અનંત ગુણોનું ધામ છે, આત્મા અનંત અનુપમ અલૌકિક ગુણોનું ધામ છે. કેમ કે કોઈ ક્રોધ કરે ને ક્ષમા રાખે, અલૌકિક ગુણ બહુ સારો ગણે, એમ જોઈને એટલું અપમાન કર્યું કાંઈ નહીં, આપણે બધાને અપમાન કર્યું આપણે નથી, એને એ ક્ષમા આપવા યોગ્ય જીવ છે. વિરોધ કરનાર પ્રત્યે પણ ક્ષમા રાખવી, આપણો સિદ્ધાંત ક્ષમા રાખવાનો છે માટે આપણે ક્ષમા રાખવી. કેવું સરસ લાગે, એને મહત્વ આપ્યું એ ગડબડ છે, મહત્વ આપ્યું એ ગડબડ છે. ઉદાસીનતા કર્તવ્ય છે એવો ભાવ પોતાને આવે તો પણ ઉદાસીનતા કર્તવ્ય છે.
પોતે
ક્યાં દોષ કરે છે, પોતે તો ક્ષમા રાખે.
પછી એવો ભાવ થયો છે
પણ
જો પારમાર્થિક પ્રયત્ન હોય તો સ્વચ્છંદ થવાનો, કેમ કે અવલોકનમાં આવશે એ સ્વચ્છંદ આગળ નહીં વધી શકે. ગૌણ કરતા એ જોખમ છે, તમે કીધું કે સ્વચ્છંદ બાજુ જાય તો પોતાના પ્રકૃતિ દોષને કોઈ ગૌણ કરે, અને એમ ગૌણ કરે કે ભાઈ બીજાને છાપ હારી નહીં પડે, વાત તો એ છે ને. તો એ તો એક બાજુથી તને લોકસંગના જોતી નથી, પણ બીજી બાજુ એમ કરવા જતા સ્વચ્છંદ થાય તો પોસાય તો એમ એક ત્યાં ડેન્જર પોઈન્ટ છે. ડેન્જર પોઈન્ટ છે ખરો, કેમ કે તમે કોઈ પર્વત ઉપર ચડો છો એટલે તમારે આમનામ જ ચડવું પડે છે, છતાં તમારી સ્પીડમાં ચાલવાની પદ્ધતિ છે ટેવ પડી ગઈ છે. જ્યાં વળાંક આવે ત્યાં તો વાહન દેખાતું નથી, વળાંક ઉપર જ બરાબર ક્રોસ થઈ જાય, ડેન્જર પોઈન્ટ છે એ વાત ચોક્કસ છે. પણ જેનો પ્રયત્ન પારમાર્થિક લાઈનમાં આગળ વધવાનો ચાલે છે એ સ્વચ્છંદને તોડવાનો, એ સ્વચ્છંદને ગાળશે. કેમ કે એને પોતાનું સ્વલક્ષ છે, પોતાનું અવલોકન છે, એટલે વહેલો યા મોડો એને ટાળશે, એ ચોક્કસ વાત છે.
મારું વિચાર
એટલે એ તપસી લેવું, ઢાંકછોડો કરવા માટે તો આમ નથી થતું ને, એ ચેક કરી લેવું. ચેક કરશો તો ખ્યાલ આવશે. હા તો રહેતું હોય તો કાઢી નાખું, રહેતું હોય તો રાખવું, એવો અહીંયા પ્રકાર નથી. રહેતું હોય તો કાઢી નાખું. આપણો તો પોઈન્ટ એટલો ચાલે છે, વિઝન ક્યાં જવું, એ મહત્વ કોને આપવું. તે આત્મા અનુપમ અનંત ગુણોનું ધામ છે, તેને તે જ મહિમા કરવા યોગ્ય છે. એમ સ્વરૂપની સાવધાનીમાં ક્ષણિક અપૂર્ણ ભાવરૂપ વ્યવહાર ગૌણ થતાં તેની મીઠાશ થતી નથી. ઉદાસીનતા કેવી રીતે આવે કે આત્મા તો અનુપમ અનંત ગુણોનું ભંડાર છે, તેની મહિમા કરવા જેવી છે, તેમાં સાવધાન થવા જેવું છે. એ સાવધાની રાખતા જે ઉચ્ચ કુટીનો વ્યવહાર હોય તો પણ તે મુખ્ય થતો નથી, કે એની મીઠાશ આવતી નથી, એનું મહત્વ નહીં આવે. આ જે વ્યવહારની મીઠાશ છે, તે તો આત્માના અમૃતમય જીવન સામેનું ઝેર છે. મીઠાશ છે, એવો સારો વ્યવહાર છે, ઝેર નથી. પણ સારા વ્યવહાર ઉપર જે વજન ગયું, મીઠાશ આવી, એ ઝેર છે. એમ ઓળખવું, ઓળખી લેવું. એ બધા સૂક્ષ્મ ભાવો છે જે ન ઓળખાય, એટલા માટે એને ઓળખવાનો વિષય લીધો છે. ત્યાં જરા ઓછા વ્યવહાર રખતા આપણે સાથે. અચ્છા, કે નહીં આપણે કહો તો અલૌકિક ગુણ મહત્વ દેના હૈ ઉતના લેના, લૌકિક ગુણ કો ઉતના મહત્વ નહીં દેના હૈ ઉતના લેના.
દિનરાત્ર રહે તદ ધ્યાન પર શાંતિ અનંત સુધામય જે પ્રાણમ પદ તે વરતે જય તે પ્રાણમ પદ તે વરતે જય તે પરમ કૃપાળ શ્રી સદગુરુ દેવનો જય દિનવાણી માતનો જય સનાતન ધર્મ જય.